આજે જે પ્રભુના વચનો તરફ જવા માંગીએ છીએ તે હમણાં જ આપણે જૂના કરારમાં ઉત્પત્તિના પુસ્તકમાં વાંચ્યું તેના અનુસંધાનમાં છે. આપણે જોયું કે પ્રભુએ ઇબ્રાહીમનું નામ ઇબ્રાહીમ પાડ્યું, પ્રભુએ સારાયનું નામ બદલી નાખ્યું, સારાય પાડ્યું. બાઇબલની અંદર એવા કેટલાક પાત્રો છે કે જેમના નામ બદલવામાં આવ્યા છે, તે સંબંધમાં આપણે થોડું વિચારવા માંગીએ છીએ. પ્રભુ આપણને એમાંથી શું શીખવવા માંગે છે એ આપણે જોવા માંગીએ છીએ. તો આપણે હમણાં જ વાંચ્યું એમ ઇબ્રાહીમનું નામ અબ્રામ, અંગ્રેજીમાં અબ્રામ અને અંગ્રેજીમાં થઈ ગયો અબ્રાહમ, ઇબ્રાહીમનું ઇબ્રાહીમ. કહે છે કે તેરા નદી એની પેલી બાજુએ જે ઇબ્રાહીમ અને એના પૂર્વજો જે બધા વસતા હતા તેઓ સાચા દેવને ઓળખતા નતા, અને પ્રભુએ એને હાંક મારી ઇબ્રાહીમ, અને પ્રભુએ એને કહ્યું કે તું તારો દેશ છોડી દે, તું તારા સગા છોડી દે, તું તારા બાપનું ઘર છોડી દે. વાંચો ઉત્પત્તિનો 12મો અધ્યાયની શરૂઆતની કલમમાં બધું લખેલું છે. આ બધું છોડી દે અને હું તને જે દેશમાં લઈ જવા માગું છું, હું જ્યાં તને લઈ જવા માગું છું ત્યાં તું જા. બહુ મોટી મુશ્કેલી ને. જ્યારે મારે અમેરિકા આવવાનું હતું ને ત્યારે મને એમ થાય કે બાપ ત્યાં શું હશે ને કેવી રીતે સેટ થઈશું, સો મેની કન્ફ્યુઝન એન્ડ પ્રોબ્લેમ્સ ઇન ધ માઇન્ડ. તો એવી રીતે એને બધું ઘણું બધું થયું હશે, પરંતુ એ પ્રભુના આદેશને માન આપે છે અને પ્રભુના આદેશને માન આપીને બધું છોડી દે છે. સાચા દેવની એને ઓળખ થાય છે, જે જીવતો દેવ યહોવા છે એનું નામ એને જાણવા મળે છે. બધું મૂકીને પ્રભુએ જેમ કહ્યું તે પ્રમાણે ચાલી નીકળે છે. પ્રભુનો આદેશ એ માથે ચડાવે છે અને પ્રભુ કહે છે હું તારું નામ બદલી નાખું છું, તારું નામ અબ્રામ નહીં પણ હવે ઇબ્રાહીમ કહેવાશે. હવે અબ્રામ નો અર્થ થાય છે વીઆઈપી માણસ, વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન. એમ આપણે જાણીએ છીએ કે ઇબ્રાહીમ બહુ સુખી માણસ હતો, ધનવાન માણસ હતો, નામાંકિત આબરૂદાર માણસ હતો, એ બધું આપણને જાણવા મળે છે બાઇબલમાંથી. પણ એ તો બધી ભૌતિક બાબતો ને, ફિઝિકલ. પ્રભુ એને આત્મિક બાબતો બતાવવા માંગે છે અને તેથી પ્રભુ કહે છે કે હવે તારું નામ અબ્રામ નહીં પણ હું ઇબ્રાહીમ કરું છું. ઇબ્રાહીમ એટલે અનેક દેશ જાતિનો પૂર્વજ હું તને કરું છું અને હું તને આશીર્વાદ દઈશ. ફક્ત બે જ અક્ષર અબ્રામ તમે વાંચો ને, અબ્રાહમ વાંચો, ઇબ્રાહમ વાંચો ને, ઇબ્રાહીમ વાંચો, બે જ અક્ષરનો તફાવત છે. પણ કેટલો મોટો ધરખમ ફેરફાર એના જીવનમાં થઈ જાય છે અને એ પ્રભુને ઓળખતો થાય છે, એની પત્ની પ્રભુને ઓળખે છે. પ્રભુ એની સાથે વચનનો કરાર કરે છે કે હું તને વચનના દેશમાં લઈ જઈશ, હું તને દીકરો આપીશ. અને અશક્ય જેવી બાબત ને, વિજ્ઞાની રીતે વૃદ્ધ થઈ ગયા છે, 90 વર્ષની ઉંમર થઈ ગઈ છે, અશક્ય. પણ પ્રભુ કહે છે, પ્રભુના વચન પર વિશ્વાસ કરે છે અને આપણે જોઈએ છીએ કે એને ઈસાક પ્રાપ્ત થાય છે, એમને દીકરો મળે છે ઈસાક. પણ એ ઠીક છે, સારી વાત છે, પણ એથી અટકતો નથી. પ્રભુ પાછા એ જ દેવ બાપ કહે છે કે મને તારા દીકરાનું બલિદાન આપ, અર્પણ ચડાય. કેટલી બધી મનોવ્યથા ને, કેટલું બધું દુઃખ. અરે પ્રભુએ મને દીકરો આપ્યો તે પાછું છીનવી લે છે, પણ પ્રભુના હુકમને માન આપે છે, આદેશને માથે ચડાવે છે. મરિયા પાર પર જઈને આપણે જાણીએ છીએ કે એને વધ કરવા માટેનું બલિદાન આપવા માટે તૈયાર થઈ જાય અને જો છરો ઉગામે છે પ્રભુનો તો થંભી જા થંભી જા. કરણીઓથી એને વિશ્વાસ કર્યો અને તેથી એને ન્યાય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ન્યાય. ઇબ્રાહીમ દેવની નજરમાં ન્યાય ઠર્યો. હવે મારા ભાઈ બહેનો, એટલા જ માટે ઇબ્રાહીમને પ્રભુ ઈસુનો કે પ્રભુનો મિત્ર કહેવામાં આવે છે. ઇબ્રાહીમને પ્રભુનો મિત્ર કહેવામાં આવે છે. ઇબ્રાહીમને દેવનો મિત્ર કહેવામાં છે. યાકૂબનો પત્ર 2 અધ્યાય તમે જુઓ 21-23 કલમ આ બધું લખેલું છે. દેવનો મિત્ર બની જાય છે. સારા 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 એને હું બધું વાંચતો હતો, લીસ્ટ ને બધું જોતો હતો, એનો અર્થ થાય છે રાજવી. આ કે એ તો કેટલા આબરૂદાર માણસ, મોટો નામાંકિત પૈસા પાત્ર માણસ ઇબ્રાહિમ, એની પત્ની તો રાજવી, વૈભવી ઠાઠવાળી. ના, પ્રભુને એ નથી પસંદ. તારું નામ સારા થશે, અનેક દેશ જાતિઓની માતા તારી કુંખે રાજાઓ નીકળશે કે છે, અને તું રાજમાતા બનશે. સારા રાજમાતા, પ્રિન્સેસ રાજમાતા તરીકે. ને આપણે જોઈએ છે વાલાભાઈ બહેન કે કેટલા બધા રાજાઓ ઇસ્રાયલમાં ઉત્પન્ન થાય છે, દાઉદ રાજા ને, સુલેમાન રાજા ને, ઘણા બધા રાજાઓ. રાજમાતાનો વિરોધ પ્રભુ એને આપે છે, અને આખું જીવન બદલાઈ જાય છે. જે પેલા શંકા લાવતી, પ્રભુ મને ઘડપણમાં દીકરો થાય, પણ પ્રભુ કહે છે હું તને દીકરો આપીશ. પ્રભુ પર વિશ્વાસ કરે છે અને એનું નામ બદલાઈ જાય છે. હવે જો આપણે આગળ જોઈએ તો એ જ પ્રમાણે યાકૂબનું નામ બદલાઈ જાય છે અને ઈસરાયલ થઈ જાય છે. એનું નામ શું થઈ જાય છે? ઈસરાયલ. હવેથી તારું નામ યાકૂબ નહીં પણ ઈસરાયલ કહેવાશે. કેમ કે દેવની તથા માણસની સાથે તે નિયત કર્યું છે અને જય પામ્યું છે. ઉત્પત્તિ 32:28-29 કલમ જુઓ. ઉત્પત્તિ 32:28-29 કલમ. અને ઈશ્વરે આશીર્વાદ આપ્યો. હવે યાકૂબનો અર્થ તો આપણે જાણીએ છીએ, ડિસીવ અને ચેતનારો. એસાવનો આશીર્વાદ એને છીનવી લીધેલો, ચેતનારો. પણ પ્રભુ એને ત્યાંથી પકડે છે કે ચાલ મારી સાથે, અને એને ઈસરાયલ, કેટલી મોટી દેશ જાતિ, કેટલા બધા લોકો ત્યાંથી એનામાંથી ઉત્પન્ન થાય છે. પ્રભુ એનું બદલાણ કરે છે. યાકૂબ ને છેતરનારો યાકૂબ, તે અનેક દેશ જાતિઓનો પૂર્વજ બને છે, આદિ પિતા બને છે, પૂર્વજ પિતા બને છે. જો તમે પુનર્નિયમ 34:9 વાંચો, પુનર્નિયમ પુસ્તક 34:9, તો એ આગળ એવું લખવામાં આવેલું છે કે નૂનનો દીકરો યહોશુઆ જ્ઞાનથી ભરપૂર હતો, કેમ કે તેના પર મૂસાએ પોતાના હાથ મૂક્યા હતા. હવે આ જે યહોશુઆ છે એનું નામ તો હતું હોશિયા. એ તમને ગણનાનું પુસ્તક તમે વાંચો તો ત્યાં આગળ તમને ખબર પડે છે. ગણનાના પુસ્તકની અંદર ખબર પડે છે એનું નામ તો ત્યાંથી શું હતું? હોશિયા હતું, 13મા અધ્યાયમાં. પણ મૂસા એના ઉપર હાથ મૂકે, કારણ કે પ્રભુ દેવબાપ એને કહે છે કે હું એને મારું પસંદ કરેલું પાત્ર છે એનો ઉપયોગ કરવા માંગુ છું. હવે આ જે હોશિયા હતો તે કનાન દેશની જાસૂસી કરવામાં પ્રભુ એનો ઉપયોગ કરેલો. ત્યાંના લોકો કેવા છે, ત્યાંની ભાષા કેવી છે, અને તમે જાણો છો કેટલા બધા લોકો હતા ત્યાં આગળ, હિત્યો અને હિત્યો, પરિચયો અને અમોરીઓ અને કનાનીઓ અને ગુરુ કેરકાશ્ય, કેટલા બધા ચાર જાતના લોકો. એ તો બધા લોકો કેવા છે, કેવો એમનો સ્વભાવ છે, કેટલી એની પાસે શક્તિ છે, ત્યાંની જમીન કેવી છે, ત્યાં કેવું કેવું અનાજ થાય છે, કેવી પેદાશ, બધું જોવા માટે. અને એમનો એક દીકરો આ હતો. કોણ તો હોશિયા. પણ પ્રભુ એનો ઉપયોગ કરવા માંગે છે. અને યહોશુઆ અને સોરી ગણના 13:16 કહ્યું છે એમ એનું નામ બદલાઈ જાય છે અને નામ આપવામાં આવશે યહોશુઆ. અને જો તમે યહોશુઆનું પુસ્તકનો પહેલો અધ્યાય વાંચો, એમાં શરૂઆતમાં તો બહુ લખેલું છે. હું જરા 2-3 વસ્તુ કહેવામાં માગુ છું. નૂનનો દીકરો યહોશુઆ જ્ઞાનથી ભરપૂર હતો, કારણ કે તેના પર મૂસાએ પોતાના હાથ મૂક્યા હતા. તારા આયુષ્યના સર્વ દિવસ પર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં, બળવંત થાય, હિંમતવંત થાય. કેમ કે આ લોકોને જે દેશ આપવાને મેં તેઓના પૂર્વજોની આગળ સમ ખાધા હતા, તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે. નામ બદલાઈ ગયું, આખું નામ બદલાઈ ગયું. એ જતો રહ્યો હોશિયા, નામ જતું રહ્યું યહોશુઆ નામ. અને આપણે જાણીએ છીએ કે યહોશુઆ પ્રબોધક, તે ઇસ્રાયેલી પ્રજાને કનાન દેશમાં પહોંચાડવાનું કામ કરે છે. મૂસાના મૃત્યુ પછી પ્રભુએ એને ખાસ અભિષેક કરેલો અને એ ઇસ્રાયેલી પ્રજાને દોરી જાય છે. અને ત્યાં આગળ આટલી બધી જાતિઓ જાત જાતના લોકોને લડાયો થાય છે. પ્રભુ કહે હું તો અમારી સાથે રહીશ, હું લડાઈ કરીશ. અને એ લોકો જીત મેળવે છે. આ સુંદર રમણો મધ અને દૂધથી રેલમ છેલમ વાળો દેશ પ્રાપ્ત કરે છે. પ્રભુનું નામ બદલી નાખે છે. નવા કરારમાં જુઓ તો નવા કરારની અંદર પણ એવા નામ બદલાવાની બાબતો આવે છે. હવે આપણે જાણીએ છીએ, આપણે બધાને ખબર છે કે પ્રભુ ઈસુએ યોહાની લખેલી 18:1 પ્રભુ ઈસુ પિત્તરને બોલાવે છે, ચાલ મારી પાસે આય. અને એની પાસે આવે છે. પછી એમ કે છે કે હવે તારું નામ સિમોન નહીં, બારીઓના સિમોન તારું નામ નહીં, પણ તારું નામ પિત્તળ કેફા પથ્થર કહેવાશે. અને કહે છે કે આ પથ્થર ઉપર હું મારી મંડળી બાંધીશ, હાડેસની સત્તાનું જોર નહીં ચાલે. અને બિચારો ગભરું પિત્તળ, અજ્ઞાન પિત્તળ એટલે કે સિમોન, પણ એનું નામ પ્રમાણે એ કાર્ય કરે છે. આપણે પછી જોઈએ છે આગળ, તમે વાંચો નવો કરાર, સુવાર્તાઓ વાંચો, એમાં લખેલું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આવનાર મસીહ છે એ પહેલી ઓળખ એને આપી. મસીહ જીવતા દેવનો દીકરો તે તું છે, કે છે આખું જીવન પ્રભુ બદલી નાખે છે અને એ ખડક બની જાય છે પથ્થર. જો કેટલા બધા સંકટો એ વેઠે છે, કેટલી બધી મુસીબતોમાંથી એ પાર ઉતરે છે, પ્રભુ એનું રક્ષણ કરે છે. જો 50માના દિવસે કેટલી મોટી માનવ મેદનીને એ પ્રભુની વાતો સમજાવે છે, એટલે પવિત્ર આત્મા એને મળે છે, પવિત્ર આત્મા લોકો ઉપર આવે છે અને પ્રભુ તેઓ બધા અંગીકાર કરે છે. 32માં છે 3000થી વધારે લોકો તે જ દિવસે પ્રભુની મંડળીમાં ઉમેરાયા. પિત્તળનું કામ, પિત્તળનું કામ જે ડરપોક હતો, પેલો પવન દેખીને દુર્જન ડૂબવા લાગ્યો, પ્રભુ પ્રભુ મને બચાય, એ ડરપો એ બધું જતું રહ્યું. પ્રભુ કે હું તને કેફા પથ્થર કરીશ, અને આ મંડળી પર હું કે છે કે મારું આ તારા પથ્થર ઉપર કે છે કે હું મારી મંડળી બાંધીશ. અને પ્રભુ કેટલો બધો અજાયબ જે ઉપયોગ તે આ સિમોન કે પિત્તળનો કરે છે. વાલા ભાઈ બહેનો, તમે જુઓ પ્રયત્ન કૃત્ય 19માં અધ્યાયમાં પ્રભુના 12 શિષ્યો હતા, પરંતુ આ એક જ શિષ્ય એવો છે પિત્તળ કે જે મરેલા માણસને, મરેલી વ્યક્તિને સજીવન કરે છે. 19માં અધ્યાય જુઓ, પ્રયત્ન કૃત્યનો 19માં અધ્યાય. દરકાસ કે તાબિથા કે જે મરી ગયેલી પ્રભુની શિષ્યા હતી, પુષ્કળ દાન ધર્મ કરતી હતી અને પ્રભુના માર્ગમાં ચાલતી, ત્યારે મરી ગઈ, ત્યારે આ પિત્તળે ઉપરના પરાક્રમથી વિષ્ઠિત થઈને, પવિત્ર આત્માથી વિષ્ઠિત થઈને એ સ્ત્રીને સાચી કરી. 12 શિષ્યો હતા, પણ આ જે તાકાત, હાડેસની સત્તાનો જો નહીં ચાલે એવી તાકાત પિત્તળને પ્રભુ આપે છે. બીજું નામ આપણે જાણીએ છીએ સાઉલનું નામ, પ્રયત્ન કૃત્ય અને ત્યાર પછી બધા બાબતોમાં સાઉલ, સાઉલનું નામ બદલાઈ જાય છે, સાઉલની જિંદગી બદલાઈ જાય છે. એ કોણ હતો? કટ્ટો ખ્રિસ્ત વિરોધી, ખ્રિસ્તને દેખે ત્યાંથી હેરાન કરે. અને સંત સ્ટેફનને જ્યારે લોકો પથ્થરે મારી રહેલા, એ પણ એમાં ભાગીદાર હતો, લુગણા સાથે હતો લોકોના, અને કદાચ એ પણ પથ્થરે મારતો હશે અને સ્ટેફનનું મૃત્યુ થાય છે. અને રોમન સરકાર પાસેથી પરવાના લઈ આવેલો આ ખ્રિસ્તીઓને હેરાન કરવાના, ખ્રિસ્તીઓને રંજાડવાના એ સાઉલ. પ્રભુ એને બોલાવે છે, ચાલ સાઉલ ને પણ પાઉલ બની જાય છે. પ્રયત્ન કૃત્ય 13મો અધ્યાયમાં પહેલી વાર સાઉલ ને પાઉલ તરીકે ઓળખવામાં આવ્યો છે. જો પ્રયત્ન કૃત્ય પહેલી વાર 13મો અધ્યાય અને 9મી કલમ તમે જુઓ, એની અંદર લખવામાં આવેલું છે કે સાઉલ ને પાઉલ તરીકે. સોલિઝમ જૂનું માણસ પણ જતો રહ્યો, ખ્રિસ્ત વિરોધી પણ, ખ્રિસ્ત નહીં ઓળખવાનો, બધી બાબતો જતી રહે. અને પોલિઝમ નવું જીવન, હું નહીં ખ્રિસ્ત મારામાં જીવે છે, હું નહીં ખ્રિસ્ત મારામાં જીવે છે. પ્રભુ ઈસુને એને ગ્રહણ કર્યો, પ્રભુ ઈસુને એના જીવનમાં સ્થાન આપ્યું. કે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતા દેવનો દીકરો છે, એના થકી જ આપણો ઉદ્ધાર થઈ શકે છે, એના થકી જ આપણને પાપની માફી મળી શકે છે. નામનું બદલાણ થઈ ગયું, નવીનીકરણ થયું, નવું નામ આપ્યું. એસા પ્રબોધકનું પુસ્તક છેલ્લો અધ્યાય 66 અને 22મી કલમ તમે જો, એમ પ્રભુ કહે છે જો હું નવું આકાશ નવી પૃથ્વી બનાવવાનો છું. પ્રભુ તમારું અને મારું નવીનીકરણ કરવા માંગે છે, તમને અને મને નવું નામ આપવા માંગે છે. કદાચ દેખીતી રીતે આપણને આપણું નામ બદલાવવાનું નથી, પણ આપણું જીવન પ્રભુ બદલી નાખવા માંગે છે. આ લેન્ટના દિવસોમાં પ્રભુ આપણને એલાન કરે છે, મારી પાછળ આવો અને હું તારું જીવન બદલવા માંગુ છું, તારું તારું નવું જીવન આપવા માંગુ છું. યોહાની લખેલી સુવાર્તા 1 અધ્યાય 12મી કલમ શું કહે છે? જેટલાએ પ્રભુ ઈસુ પર જેટલાએ પ્રભુ ઈસુનો અંગીકાર કર્યો અને વિશ્વાસ કર્યો તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. અબ્રામ પ્રભુનો બાળક નહોતો, સારાએ પ્રભુની બાલિકા નથી, પણ જ્યારે એમનું નામકરણ થાય છે, જ્યારે પ્રભુ એમને નવું જીવન આપે છે, ત્યારે તેઓ પ્રભુની મંડળીમાં જોડાય છે, પ્રભુના બાળકો બની જાય છે. જેટલા નામ પર વિશ્વાસ કરે છે એને પ્રભુ એના છોકરા થવાનો અધિકાર આપે છે. યોહાને લખેલી સુવાર્તાના ત્રીજા અધ્યાયમાં લખેલું છે, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિક દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે, જો વિશ્વાસની વાત થાય તેનો નાશ ન થાય પણ અનંત જીવન મળે, જો આપણું નવીનીકરણ થાય, જો આપણું નામ પ્રભુ બદલે, જો પ્રભુ આપણું કામ બદલે, જો આપણે પ્રભુનો સ્વીકાર કરી અંગતતાના તરીકે, તો આપણું નવીનીકરણ થાય છે, આપણી નવી ઉત્પત્તિ. જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ના હોય, દેવના રાજ્યને જોઈ શકતું નથી, દેવના રાજ્યનો વારસો પામી શકતું નથી. કોણ વારસો પામી નહીં શકે? જો વાંચો ગલાતી 5:19-21, ગલાતીઓનો પત્ર 5:19-21, દેવના રાજ્યનો વારસો કોણ નહીં પામે? વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણ, મૂર્તિ પૂજા, જાદુ, વેરભાવ, કજિયાતંકા, સ્પર્શા પક્ષી, અદેખાય, શાસ્તા, વિલાસ તથા એવાના જેવા જેવો કામ કરે છે એવો દેવના રાજ્યનો વારસો પામશે નહીં. પ્રભુ આપણને કહે છે કે એવા કામથી તમે મુક્ત થાઓ. શા માટે પ્રભુ આપણું નામ બદલવા માંગે છે? શા માટે પ્રભુ આપણું કામ બદલવા માંગે છે? કોઈ કારણ ખરું? હા, કારણ છે. યિર્મિયા પ્રબોધકનું પુસ્તક 2:13 જો, યિર્મિયા પ્રબોધકનું પુસ્તક 2:13, તારા લોકોએ જીવતા પાણીના ઝરાને તજી દીધો છે અને ભાંગેલા ટાંકા પોતાના સાર ખોદ્યા છે. પ્રભુ ઈસુ જે જીવનનું પાણી, અનંત જીવનનું પાણી આપનાર છે, એને તજી દીધો છે. અને ભાઈ બહેનો, આ કેટલું બધું સાચું છે, કેટલું બધું સાચું છે. આ દુનિયાનો જો આપણે વિચાર કરીએ તો કેટલા બધા જુદા જુદા ધર્મો છે અને લોકો એની અંદર રચાય પચાય, નિરર્થક દેવો, કશું સારું ના કરી શકે. પ્રભુ જેવો મહાન દેવ કોઈ થયો નથી, થવા નથી, એનું નામ જાણતા નથી એવા કેટલા બધા લોકો એવા છે. અને કેટલા બધા ખ્રિસ્તીઓ છે. આપણે કદાચ હું એમાંનો પહેલો હું કે નામધારી ખ્રિસ્તી છે, પ્રભુને ઓળખતા નથી. નામધારી ખ્રિસ્તી પ્રભુને આપણે ઓળખતા નથી. જો તમે વાંચો Matthew 15:8-9, તેની અંદર લખવામાં આવ્યું છે, આ લોકો મને પ્રભુ પ્રભુ કરીને માન આપે છે હોઠોથી, પરંતુ તેઓના મન તો વેગળા છે અને તેઓ વ્યર્થ ફોગટ મારી ભક્તિ કરે છે. અને એ વાત કેટલી બધી સાચી છે ને, કે આપણે ઘણી વાર દેવળમાં આવીએ છીએ ત્યારે જે પ્રભુની સાચી ભક્તિ કરવી જોઈએ એ આપણે કરતા નથી, ને આપણા મન તો ક્યાંય વેગળા હોય છે અને સોશિયલ ગેધરિંગમાં આપણે લાગુ પડી જઈએ છે. ને સારી વાત છે, આપણે ભેગા મળવું છે, વાતો કરવી જોઈએ, વિચાર વિમર્શ કરવો જોઈએ, આનંદ વ્યક્ત કરવો જોઈએ. સોશિયલ ગેધરિંગ સારી વાત છે, પરંતુ એનાથી વધારે અગત્યની વસ્તુ તે તો સ્પિરિચ્યુઅલ ગેધરિંગ છે, આત્મિક ભેગા મળો, આત્મિક રીતે એકબીજાની પાસે આવવું, આત્મિક રીતે એકબીજાની સાથે ચર્ચા કરી પ્રભુને વધુ સારી રીતે ઓળખવાનો પ્રયત્ન આપણે કરવાની બહુ જરૂર છે. કેટલા બધા લોકો નાશને માર્ગે જઈ રહ્યા છે, પ્રભુને ઓળખતા નથી, પ્રભુનું નામ જાણે છે પણ પ્રભુથી દૂર જઈ રહ્યા છે. વાલા ભાઈ બહેનો, યિર્મિયા પ્રબોધકનું 2:4 તમે વાંચો તો ત્યાં આગળ એક વાત લખવામાં આવી છે, પાર્શ્વ યાજક હતો, યરુશલેમના મંદિરનો મુખ્ય અધિકારી હતો, અને તે વખતે યિર્મિયા પ્રબોધક લોકોને બોધ કરતો કે તમે પાછા ફરો, તમે પ્રભુને ભૂલી ગયા છો, જીવતા દેવનું સ્મરણ કરતા નથી, મૂર્તિ પૂજામાં લાગુ રહો છો અને તમે દુરાચાર કરો છો, તમે પાછા ફરો, યુ મસ્ટ રિટર્ન. જ્યારે યિર્મિયા પ્રબોધક આવું ભાષણ કરતા હતા ત્યારે એ યાજકે શું કહ્યું? એ યાજકે યિર્મિયા પ્રબોધકને માર માર્યો, જેલમાં પૂર્યો અને કેટલી એને પીડા આપી. ત્યારે એને પ્રભુ દ્વારા એને વચન મળ્યું. શું શું એને એમ કહેવામાં આવ્યું કે તું તારું નામ જાણે બદલી નાખું છું, અને તારું નામ હવે જો શું કહે છે, તારું નામ પાશકુર નહીં પણ માગોર મિસાબી. દરેક બાજુએ ભય. યિર્મિયા પ્રવચક 20 અધ્યાય તમે વાંચો, એવું નામ આપ શેતાને નામ આપ્યું. જો તમે યોહાની લખેલું 7:8 અધ્યાય તમે વાંચીને લખવામાં આવેલું છે, જેઓ દે જેઓ શેતાની દુર્વાસના પ્રમાણે શેતાનના ક્રિયા પ્રમાણે જીવન જીવે છે શેતાનના દીકરા છે. આ શેતાનના દીકરો થયો. અને એમે પ્રવચક એને કહ્યું કે નક્કી તું અને તારા કુટુંબના બંદીવાન તરીકે બાબેલમાં લઈ જવામાં આવશે તમને, અને ત્યાં આગળ તમને મારી નાખવામાં આવશે, ત્યાંની ભૂમિમાં તમારે દટાવવું પડશે. એ પ્રમાણ બને છે શેતાનના બાળકો. બરાબર ભાઈ બહેનો, દુનિયામાં આજે કેટલા બધા શેતાનના બાળકો છે. પ્રભુ એમનું નામકરણ કરવા માંગે છે, પ્રભુ એમને બોલાવે છે, પ્રભુ એમને પોતાની તરફ ખેંચવા માંગે છે. કેટલા બધા આવા છે માઘોર મિસ્સા ભેદ દરેક બાજુ. ભાઈ આપણી આજુબાજુ કેટલો બધો ભય છે ને, આપણે અહીં બેઠા છે પણ કેટલો બધો ભય, કે આ દેશમાં ભય ને પેલા દેશમાં ભય ને, કાલે હુલ્લડ થશે ને, કાલે પથરા પડશે ને, કાલે બંદૂક પૂરશે ને, કાલે ન્યુક્લિયર વેપન થશે, અને આમ ને તેમ ને, આખી દુનિયા ભયમાં જીવે છે ને, ચારે બાજુએ ભય છે, અને કેટલા બધા લોકો નાસ્તી માર્ગે જઈ રહ્યા છે. પ્રભુની ઈચ્છા એવી છે કે એક પણ આત્મા નાશ ના પામે. તમે જુઓ તો માથીને લખેલી 18:18 એમ કહ્યું છે કે એક વ્યક્તિ પણ નાશ પામે એવી આકાશમાં બાપની ઈચ્છા નથી. એક પણ વ્યક્તિ પ્રભુની એવી ઈચ્છા છે. ભલા ભાઈ બહેનો, નામ બદલાઈ ગયું, યહોશુઆ નામ મળ્યું હોશિયાને. હવે તમે જુઓ પ્રભુ ઈસુ અને યહોશુઆ કેટલું બધું સામ્ય છે. જો આ બંનેનો અર્થ થાય છે લોર્ડ સેવ્સ, પ્રભુ એમને બચાવે છે. અને તમે જુઓ યહોશુઆ પ્રબોધક બધા ઇસ્રાયલ પ્રજાને લઈ જાય છે, સંભાળે છે, કનાન દેશમાં સ્થાપિત કરે છે, અને પ્રભુ એમની સાથે રહે છે, પ્રભુ લડે છે અને શાંતિ અપાવે છે, બચાવે છે. યહોશુઆ એમને કનાન દેશ તરફ દોરી જાય છે. કનાન દેશ દૂધ ને મધની રેલમચલમ વાળો દેશ. પ્રભુ ઈસુ સ્વર્ગીય કરણ તરફ આપણને લઈ જવા માંગે છે. કેટલું બધું બંને દોરે છે, બંને બચે છે. પ્રભુ ઈસુ અધસ્તંભ પર પોતાનું બલિદાન આપીને આપણ સર્વને છુટકારો કર્યો, આપણ સર્વને બચાવે. પ્રભુ ઈસુ પણ બચાવ કરે છે. પ્રભુ ઈસુ સ્વર્ગીય કરણ તરફ લઈ જવા માંગે છે. વાલા ભાઈ બહેનો, આપણે ક્યાં છે? આપણે આપણી જાત વિશે વિચાર કરીએ. પ્રભુ કહે છે કે જો એસા પ્રબોધકનું પુસ્તક 1 અધ્યાય અને 22 કલમ લખવામાં છે, જો કે તારા પાક લાલ વસ્ત્રના જેવા હોય તો તેઓ બરફ જેવા શ્વેત થશે, જો તારા પાપ કિરમતના જેવા ગાઢા હોય તો તેઓ બરફ ઊન જેવા થશે. પ્રભુ આપણા પાપ માફ કરવા માંગે છે, આપણને છોડવા માંગે છે. પ્રભુ ખ્રિસ્તનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરવા કરે છે. હું એક બે નાની વાર્તાઓ કહેવા માંગુ છું. કારણ કે એક વખતે એક જુવાન છોકરો હતો જે પ્રભુને બિલકુલ ઓળખતો નહોતો. એનો ઘરમાંથી જ એને શિક્ષણ મળ્યું નહોતું. નાસ્તિક છોકરો હતો, જુવાન છોકરો હતો, અને ઉનાળાનો સમય હતો, ખુશનુમા વાતાવરણ હતું, અને એ મૂવી જોવા માટે રવિવારના દિવસે જઈ રહ્યો હતો ચાલીને. અને થોડું ઘેરથી નીકળીને જાય છે, રસ્તામાં એક માણસ આવે છે અને એને એક આવું કાગળિયું આપે છે, અને કાગળિયું આપીને માણસ તો અદ્રશ્ય થઈ ગયો. પેલા માણસે, પેલા જુવાન છોકરાએ કાગળિયું વાંચ્યું, અને કાગળની અંદર તો લખવામાં આવેલું આ છે કે જો કે તારા પાપ લાલ વસ્ત્રના જેવા હોય તો પણ તે બરફ જેવા શ્વેત થશે, જો કે તારા પાપ કિરમજના જેવા રાતા હોય તો તે ઊન જેવા થશે. છોકરાએ તો વાંચ્યું, વાળી કાગળિયું નાખી દીધું. કારણ કે તો નાસ્તિક હતો અને આગળ જવા માંડ્યો. અને પવન બહુ સખત વાતો હતો, પવનની લહેરનું કાગળિયું ક્યાંય જતું નહીં, પેલો માણસે ક્યાં જતો રહ્યો. પણ એના મનમાંથી પેલો વિચાર જાય નહીં, મનમાં વિચાર દોહરાય જ કહે કે જો કે તારા પાપ લાલ જેવા લાલ કલરના હશે તો તે શુદ્ધ થશે બરફ જેવા. તો એ તો બસ મનમાં આયા જ કરે ને ચેન પડે ને, એમ કરતાં કરતાં થોડોક આગળ જાય છે, ચર્ચ આવ્યો દેવળ, અને દેવળનું બારણું ગાળી કેટલાક લોકો અંદર જતા હતા. અચાનક જ, કદી ગયો નથી, અચાનક જ એના પગ એ ચર્ચ તરફ વળી ગયા છે અને છેલ્લી પાટલી પર બેસી ગયો. અને બરાબર એ જ સમયે ભક્તિ સભા ચાલી રહેલી અને પાળક સાહેબ આ જ વાક્ય વાંચી રહેલા, જો કે તારા પાપ લાલ વસ્ત્ર ના જેવા હોય તો તે હેમ જેવા શ્વેત થશે, જો કે તે કેમળ ના જેવા રાતા હોય તો તે ઉંચ સમાન થશે. ગુમરામણ ઉઠી ચાલ્યો ગયો, પિક્ચરમાં ગયો, મૂઈજો થિયેટરમાં ગયો મૂઈજો, પણ દિલ ના લાગ્યો અને પેલા વાક્યો એના મનમાંથી ખસતા નહોતા. પાછો આવે છે, પાળક સાહેબને મળે છે. પાળક સાહેબ એને શું કહે છે? પ્રભુ તને બોલાવે છે. સમ્યલ પ્રભુ માટે ને સમ્યલ સમ્યલ નથી ઓળખતો, સમ્યલ સમ્યલ નથી ઓળખતો, સમ્યલ સમ્યલ એ કહે છે આ તો પ્રભુનો સાથ છે, હવે તને બોલાવતો કે પ્રભુ હું આવ્યો. અને પછી ચોથી વાર સમ્યલ સમય પ્રભુ બૂમ પાડે છે અને પ્રભુ કહે છે પ્રભુ હું આવ્યો. પ્રભુ એનો કેવો અજાયબ જો ઉપયોગ કરે છે, અંત સુધી જીવન અંત સુધી એક સુંદર ન્યાયાધીશ તરીકે, એક સારામાં સારા ન્યાયાધીશ તરીકે ઈસરાયલ પ્રજામાં એ કામ કરે છે. આના પણ જીવનનું બદલાણ થઈ જાય છે, કોલેજમાં જાય છે, સારો એવો બાઇબલનો અભ્યાસ કરે છે, પાસ્ટર તરીકે બહાર આવે છે અને પછીથી પોતાની મિનિસ્ટ્રી શરૂ કરે છે અને જુવાનોમાં જે કામ કરે છે, નાશમંતતા જુવાનોને પ્રભુના તરફ ગમ લાવવાનું એક કામ કરે છે. આખું જીવન બદલાઈ ગયું. બીજો એક દાખલો આપવા માંગુ છું કે જ્યાં કે એકવાર પ્રભુની પાસે કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ ભેગા થયા, હાજર થયા અને પછી કહે છે, પછી દરેક પણ પોતાની ભાષામાં પ્રભુને કહેવા લાગ્યા કે પ્રભુ જો મેં તારી આ સેવા કરી, મેં તને આ અર્પણ કર્યું અને ઘેટું આવ્યો અને ઘેટું પ્રભુને કહેવા માંડ્યું, પ્રભુ મેં મારા શરીર પરથી ઊન કાતરી આપ્યો અને એ ઊનમાંથી સુંદર કામળો તૈયાર થયો ધાબળો, અને પ્રભુ જ્યારે તમે કડકડતી ઠંડીમાં જ્યારે તમારો જન્મ થયેલો અને ગભાળમાં જ્યારે તમે થર થતા ત્યારે મારો કામળો તમારા શરીરને પેટવામાં આવ્યો અને તમને હૂંફ મળી. પ્રભુ કહે છે સરસ સરસ, તે બહુ સરસ કામ કર્યું, વેરી ગુડ. કાગડા ભયા કા 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 કા, પ્રભુ સાડા ત્રણ વર્ષ સુધી સમરણમાં દુકાળ પડ્યો અને લોકો મરી રહેલા ભૂખે તરફ તરફડતા હતા, એવો વખતે મેં તારા સેવક એલિયાને રોજ સવારે સાંજે મારી ચાંચમાં રોટલી અને માંસ લઈ જઈને પૂરું પાડે, તેથી તારો સેવક સાથ જીવતો રહ્યો. પ્રભુ એને તારી સેવક, અરે તે તો બહુ ઉત્તમ કામ કર્યું, તારો મને બહુ આનંદ થયો, તે વાત સાચી કહી દેશે. કધેરો આવ્યો વાંચી વાંચી કહ્યું, પ્રભુ જ્યારે હેરો રાજા તમે મારી નાખવા માંગતા હતા ત્યારે મેં તમને મારી પીઠ પર બેસાડી અને તમે મિસર દેશમાં સંતાડીને લઈ ગયો, અને જ્યારે દુશ્મનો મરી ગયા ત્યારે પાછો હું એટલી લાંબી મુસાફરી કરીને તમને પાછો લાવ્યો અને ગાલિલમાં પાછો લાવ્યો, બેથલેહેમમાં પાછો લાવ્યો. અને કે એ તો ઠીક છે, પણ પ્રભુ તમે યરૂશલેમમાં વિજયવંત જે સવારી કરેલી તે મારા ઉપર કરી હતી. મેં તમને મારી ખાન પર બેસવા દીધેલા અને લોકો કહેતા હતા દાઉદના રાજાને હોસ્સાના, ઈસરાના રાજાને હોસ્સા, સાબાસ સાબાસ સાબાસ, બહુ સરસ કામ કર્યું, હું તારો ઘણો આભાર માનું છું. હોરાન કબૂતર આવ્યા, પ્રભુ આ લોકો ઈસરાયલી પ્રજા રાજમાન્ય યાજક વર્ગ કે છે, ખાસ પસંદ કરેલા લોક પવિત્ર પ્રજા, અને એ લોકો જયારે પાપ કરે, ગુંડાઈ કરે, મૂર્તિ પૂજા કરે અને ત્યારે પસ્તાવો કરે ત્યારે પ્રભુ અમને હોમી દેતા હતા, આમાં અમે હલવાન તરીકે અમારું અર્પણ તેઓ ચઢાવતા હતા અને પ્રભુ તમે આનંદિત બની જતા, તમારો ગુસ્સો સમી જતો અને તમે એમને માફી આપતા હતા. ખરેખર બહુ સરસ, બહુ સરસ કહેશો, તમારું કામ હું વખાણું છું, ખરેખર તે બહુ સરસ કહ્યું. છેલ્લે એક શિયાળ આવ્યો, શિયાળ પ્રભુને કહે છે, પ્રભુ મને માફ કરજો, આજ સુધી મેં તારી કોઈ રીતે સેવા કરી નથી, મેં તને કશું જ અર્પણ કર્યું નથી, પણ આજે તો હું ખાસ પ્રકારનું અર્પણ લઈને તારી પાસે આવ્યો છું અને મને ખાતરી છે પ્રભુ તમારું અર્પણ સ્વીકારશે. પ્રભુ હું લુચ્ચુ ખંદુ ભુંડુ ઘર કી શિયાળ, લોકો મને એ રીતે જ ઓળખે છે, પણ આજે પ્રભુ એ બધું પાપ અન્યાય મારી ભૂલો, મારું ઉચ્ચાપણ, ખંધાપણ એ બધું તને અર્પણ કરી દઉં છું પ્રભુ, તું તારા આ વધસ્તંભની પાછળ તેને લઈ લે અને મને શુદ્ધ કર, મારા હૃદયને શુદ્ધ અને નમ્ર કર, મારામાંથી સઘળું લઈને. પ્રભુ બહુ ખુશ થઈ ગયા, ખરું ખરું ખરું, આ જ ખરું અર્પણ છે, કારણ કે એના માટે તું આવ્યો છું કે આ જગતમાં, કે આ જ અર્પણ મારે જોઈએ છે. પ્રયત્ના કૃત્ય 7મો 17મો અધ્યાય વાંચ્યું, ત્યાં આગળ લખવામાં આવ્યું છે, પ્રભુને કશાની ગરજ નથી, કશું જોઈતું નથી, તો રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ છે. પ્રકટીકરણમાં મોટા અક્ષર લખ્યું, રાજાનો રાજા, પ્રભુનો પ્રભુ, એને કશું નહીં, એ જ આપણને બધું આપે છે. પ્રભુને શું જોઈએ? પ્રભુને આ જ અર્પણ જોઈએ છે. જો તમે હાગ્ગાઈનો 2જો અધ્યાય વાંચો, શું કે છે, રૂપું મારું છે, સોનું મારું છે, બધું પ્રભુનું છે, નથી જોઈતું. ભાઈ એ મેલો ને પંચાત, પ્રભુને તો આ અર્પણ જોઈએ છે, કે પ્રભુની પાસે આવીએ અને પ્રભુને કહે, પ્રભુ તું મારા પાપ લઈ લે, મારી ગુંડા લઈ લે, મારા અપરાધો તું લઈ લે, અને પ્રભુ એ અર્પણ સ્વીકારવા તૈયાર છે. એ સેવા જોઈએ છે, બીજી કોઈ સેવા જોઈતી નથી પ્રભુને. પ્રભુને એ પ્રભુ શા માટે પાસે આવ્યા? સેવા કરવા, સેવા કરાવવાના નહીં. તમારી મારા કોઈ સેવા નહીં જોઈતી, હું તમારી સેવા કરવા માંગુ છું. એ જ સેવા પ્રભુ કરવા માંગે છે. વાલા ભાઈ બહેનો, આ લેન્ટના દિવસો છે ત્યારે પ્રભુ આપણી સહાયને મદદ કરે, કે આપણું નામ બદલાઈ જાય, આપણું જીવન બદલાઈ જાય, આપણું કામ બદલાઈ જાય, આપણે દેવના બાળકો બનીએ, જીવનના પાણીના ઝરાની પાસે આવીએ અને એમાંથી પીએ, અનંત જીવનનું પાણી જે કદી ખૂટવાનું નથી, આપણા પાપની કબૂલાત કરીએ, આપણા અપરાધો બધું પ્રભુને આપી દે, અર્પણ કરીએ. એ તો લેન્ટના દિવસનું મહત્વ છે ને, એ તો પ્રભુ માગે છે. પ્રભુ એવી કૃપા આપણ સર્વ ઉપર કરો કે આપણે પ્રભુને ઓળખીએ, જીવતા દેવનું સ્મરણ કરીએ, જીવતા દેવની પાસે આવીએ અને આપણા પાપો પ્રભુને આપી દે. પ્રભુ એ સ્વીકાર આપણને શોધ કરવા